શ્રીમદરાજ ચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન
અધ્યાય ચાલે છે. ચાર પુષ્ટકાળ વિષય પૂરો થયો છે. પાંચમા પુષ્ટકાળમાં શરૂઆતથી ફરીથી થોડું લઈએ છીએ. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. પરમ કૃપાળુ દેવનું વચનામૃતનું આ એક પ્રધાન સૂર છે. પ્રત્યક્ષ સત્પુરુષના યોગ વિના જીવનો ઉદ્ધાર નથી. કોઈ રીતે તરવાનો આરવારો નથી. બહુ વિશેષ વાત અમે 249માં કરી છે આ વિષય ઉપર. અહીંયા પ્રત્યક્ષ અને પરોક્ષનો તફાવત બરાબર નિર્દેશ કરેલો છે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે. મહાપુરુષો તીર્થંકર આદિ ગણધર આદિ મહાન મહાન આચાર્યો એ મોટા પુરુષો પૂર્વે થઈ ગયા છે. એમના વચનામૃતો પણ વિદ્યમાન છે, જેને આપણે શાસ્ત્રો કહીએ છીએ, આગમ કહીએ છીએ, પરમાગમ કહીએ છીએ. એ વિષયમાં ચિંતન કરવું કલ્યાણકારક છે. તથાપિ તો પણ કઈ વિશેષ વાત કરવી છે. તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. બહુ સ્પષ્ટ સ્ટેટમેન્ટ છે, એકદમ ક્લિયર. એ પરોક્ષ વચન સ્વરૂપ સ્થિતિનું કારણ થઈ શકતું નથી. બહુ ક્રાંતિકારી ગાથા તો આત્મસિદ્ધિમાં મૂકી છે, અને એટલા માટે આત્મસિદ્ધિ જ્યારે પોતે લખી ત્યારે એના ઉપર પ્રતિબંધ રાખેલો છે કે હું જેને કહું તે જ એનો સ્વાધ્યાય કરે. સર્વ સામાન્યને સાત્વાધ્યાય કરવાનો અધિકાર નથી આત્મસિદ્ધિનો. એટલે એમની આજ્ઞા લઈને આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કોઈ કરી શકતામાં મૂકશો. કેમ કે ક્રાંતિકારી વચનો છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર. જિનેન્દ્રદેવ 13મા ગુણ સ્થાને બિરાજે છે, એમની પરોક્ષ વાણીનો ઉપકાર પ્રત્યક્ષ સદગુરુની બરાબર નથી, એની બરાબર પણ નથી આપી. સંપ્રદાયમાં તો રાડ નાખે એ દિવસોમાં, અત્યારે સામાન્ય થઈ ગયું છે. એ વખતે તો મોટો વિરોધનો જવાળ ઉઠે. એમ ભગવાનને પાછા રાખવાશે પોતાને આગળ મૂકીને? પોતાને આગળ મૂકવા માટે ભગવાનને પાછળ રાખે છે એમ જ કે સીધું વ્યક્તિગત આરોપ ઉપર આવી જાય વિરોધી લોકો. એક પત્રમાં પૂછાયું છે કે પ્રત્યક્ષ સત્પુરુષ સદગુરુ બિરાજમાન હોય, તેની ભક્તિ કરવામાં આવે અને અનંત ભગવાનની પ્રતિમાની ભક્તિ કરવામાં આવે અને અરિયંત ભગવાન 13મા સ્થાને બિરાજમાન છે, સદગુરુ 6મસ્ત અવસ્થામાં છે, કોની ભક્તિ વિશેષ ઉપકારી થઈ શકે? આવો પ્રશ્ન પૂછે છે સુભાગભાઈને. હવે જો ભગવાનની ભક્તિ વિશેષ ઉપકારી થઈ શકે એવું હોય સિદ્ધો ગણિત, તો આવો પ્રશ્ન પૂછવાની આવશ્યકતા રહેતી નહોતી. એ પ્રશ્નમાં જ ઉત્તર સમાયેલો છે, કેમ કે ઉપરના ગુણસ્થાનની ભક્તિ કરવાથી વિશેષ ઉપકારી થાય એવી જો સીધી સાદી વાત હોત તો આ પ્રશ્ન ઉપસ્થિત કરવાની આવશ્યકતા નહોતી. એટલે પોતે તો પ્રશ્ન જ પૂછ્યો છે, ઉત્તર નથી આપ્યો. ઉત્તર તો સુભાભાઈ પાસે મંગાવેલો છે અને એ સમજીને મંગાવેલો છે કે શું ઉત્તર આપવાના છે. કમનસીબે એમના પત્રો મળવા જોઈએ એટલા મળતા નથી. શ્રી સુભાગભાઈના 1000 પત્રો ગુરુ કૃપાલદેવ પ્રત્યે લખાયા હશે એવું અનુમાન થાય છે, કેમ કે એમને 2-3 પત્રમાં માંડ 1 ઉત્તર આપેલો હશે. 301 પત્ર આ ગ્રંથના કૃપાળુદેવના સુભાગભાઈ ઉપર લખાયેલા છે, એની સામે સુભાગભાઈના ઓછામાં ઓછા 3 ગણા હોવા જોઈએ, પણ એ ઉપલબ્ધ નથી રહ્યા. નહીંતર એમાંથી પણ ઘણું સમજવાનું મળે, શીખવાનું મળે એવી એમની એક ઉત્કૃષ્ટ પાત્રતા હતી. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કારણ કે જીવે શું કરવું તેવા સ્મરણથી નથી સમજાતું. અત્યારે મારે શું કરવું એવા સ્મરણથી સમજાતું નથી. પ્રત્યક્ષ જોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. વગર સમજાવે પ્રત્યક્ષ યોગનો એટલો પ્રભાવ છે. સત્પુરુષનું મૌન પણ ઉપદેશ આપે છે. વાણી ઉપદેશ આપે એ તો કહેવાની જરૂર નથી, પણ એમનું મૌન ઉપદેશાત્મક છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું, પ્રત્યક્ષ જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ છે. સમ્યક દર્શન છે એમને કહ્યું, એનું ફળ મોક્ષ છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. સત્પુરુષ છદ્મસ્થ છે એમને કહ્યું, એ સજીવન મૂર્તિ છે, અને સજીવન મૂર્તિ મૂર્તિમાન એવો મોક્ષ છે. માટે એનાથી મોક્ષ મળે એ વાત સહેજે સમજાય તેવી છે. કૃપાળુદેવના પત્રોનો આ પ્રધાન સૂર છે, અને એનું પ્રધાન સૂર હોવાથી એ વાતની પ્રધાનતા મુમુક્ષુ જીવને આવવી ઘટે છે, નહીં તો આજ્ઞાનો અતિક્રમ છે, નહીં તો આજ્ઞાનો અતિક્રમ છે. થોડી જવાબદારી નાખવી સારી ને. હા, મિત્ર એમને બહુ લાઇટલી લઈ લેવામાં આવે છે, એવું હળવાશથી લેવામાં આવે. ઠીક છે, મોટા પુરુષ છે, આજ્ઞા કરે, પણ હવે આપણે શું કરીએ એવું ન ચાલે. થોડી વિશેષ જવાબદારીથી, વિશેષ ગંભીરતાથી આત્મહિતનો વિષય હાથમાં લેવો જોઈએ. એ વિના આ માર્ગની પ્રાપ્તિ, અરે એની સમીપતા પણ સંભવિત નથી. પ્રાપ્તિ તો દૂર છે, સમીપતા પણ સંભવિત નથી. શું કહે છે અહીંયા કે તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. ગમે તેટલું અધ્યાત્મ શાસ્ત્રો વાંચીને શીખી લેવામાં આવે તો પણ એ વિષય અનુભવ ગમ્ય હોવાથી, અને અનુભવ સિવાય એનો બીજો કોઈ જ્ઞાન થવાનો પ્રકાર નહીં હોવાથી, એટલે માત્ર પરલક્ષી શાસ્ત્ર જ્ઞાનથી જેનો પત્તો નહીં લાગતો હોવાથી બીજું કોઈ તે આત્મ સ્વરૂપને કહેવા યોગ્ય નથી. અને તે પુરુષથી, અનુભવી પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી, આનો કોઈ વિકલ્પ નથી, આનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. પ્રત્યક્ષનો કોઈ ઓલ્ટરનેટિવ હોઈ શકે નહીં. અને બહુ મહત્વના કાર્યોમાં પ્રેક્ટિકલી એ વાત સમજી શકાય છે. આજે અમેરિકાના પ્રેસિડેન્ટને એના મકાનની બહાર નીકળતા જોખમ કેટલું, જાનનું કે પૂરું જાનનું જોખમ છે, એ તો સમજી શકાય એવી વાત છે ને. અત્યારે જે આતંકવાદ ચાલે છે વિશ્વની અંદર, એમાં મોટા માણસોનું ઉપર જોખમ છે, એની સિક્યોરિટીની બહુ વ્યવસ્થા મોટા ખર્ચે કરવી પડે છે. છતાં પણ મહત્વની બાબતોમાં દેશમાં નહીં પરદેશમાં જઈને પ્રત્યક્ષ મિટિંગ કરવી પડે છે એને. નહીંતર અત્યારે એવા સાધન છે કે સ્ક્રીન ઉપર મિટિંગ કરી શકાય છે, કોન્ફરન્સ આખી ચાલે છે ડોક્ટરોની ને એવી, અને છતાંય એ બધા સાધનોને ગૌણ કરીને ટેલિફોન અને ફેક્સથી માંડીને ટેલિપ્રિન્ટરથી માંડીને અને આવા સ્ક્રીનિંગના આટલા બધા સાધનો હોવા છતાં પ્રત્યક્ષ મળવાનું શું કારણ છે? આટલું જોખમ ઉઠાવીને, કેમ કે એનો કોઈ વિકલ્પ જ નથી. એ અનુભવગમ્ય વિષય છે કે બહુ મહત્વવાળા વિષયમાં પ્રત્યક્ષ મળવા સિવાય પત્ર વ્યવહારને તાર ટપાલને એ તો બધું ખલાસ થઈ ગયો, અત્યારે જમાનો ચાલ્યો ગયો, પણ એને પ્રત્યક્ષ મળવું જ પડે, અને તો જ એકબીજાને સમજી શકે, નહીં તો એકબીજાને સરખી રીતે સમજી શકતા નથી. ત્યારે આ તો એ તો બધા લૌકિક વિષય છે, આ તો કોઈ પારલૌકિક વિષય છે, અને આત્માના અનંત સંસારનો નિવેડો લાવે, અનંતકાળથી રજળતો એવો આત્મા એનો નિવેડો આવી જાય, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત એ સ્થિતિને પ્રાપ્ત કરનારી કાર્ય પદ્ધતિ, અને એ સ્થિતિનો આશ્રય સ્થાન એવું જે શુદ્ધ આત્મપદ છે એને સમજવા માટે પ્રત્યક્ષ અનુભવી પુરુષ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, એ વાત કૃપાળુદેવે એમના પત્રોમાં વારંવાર ઠૂકી ઠૂકીને કહી છે. બીજો કલ્યાણનો ઉપાય નથી, તે પુરુષથી આત્મા જાણ્યા વિના પોતાને મળે, આત્મા જાણ્યો છે મેં એવી કલ્પના મોક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. એ કલ્પના એ ચડીશ જ નહીં. પ્રત્યક્ષ સત્પુરુષથી આત્મજ્ઞાન થાય, બીજો એનો કોઈ પ્રકાર છે જ નહીં આત્મજ્ઞાન ઉપજવાનું, ભૂલથી પણ એના વિના આત્મજ્ઞાન થયું છે, આત્મા જાણ્યો છે એ કલ્પના છે, અને એ કલ્પના કોઈ અંશે કરવા જેવી નથી, સર્વથા ત્યાગ કરવા જેવી છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખવી. સત્પુરુષનો કયા? તે આત્મારૂપ સત્પુરુષ, કૃપાળુના વિશેષણો જુઓ. હા હા, સત્પુરુષ માટે વિશેષણો એમને વાપર્યા છે, એવું સંયોજન એ પણ એક કોઈ એમની વિશિષ્ટતા, વિલક્ષણતા, વિચક્ષણતા અને કોઈ અસાધારણ એમની સુપ્રીમસીને સ્થાપિત કરે છે. કોઈ જગ્યાએ એમ લખે છે કે આશ્ચર્યની પ્રતિમા એવા સત્પુરુષ, ઠીક, પ્રતિમા શબ્દ તો ઠીક છે, પણ આશ્ચર્યની પ્રતિમા છે પોતે. કેમ કે પોતે કોઈ એવી અટપટી દશાથી વર્તે છે, 213માં લીધું ને, કે આખો પરમાત્મા એમની દ્રષ્ટિના કબજામાં હોય, આખો પરમાત્મા એમની દ્રષ્ટિના કબજામાં આવેલો છે, પઝેશનમાં આવેલો છે, છતાં કોઈને ખબર પડવા દેતા નથી કે મારી પાસે શું છે. અધૂરો છલકાય, આ છલકાતા નથી. દરિદ્રીને ધન મળે, ઘણાને ચિતળિયા ખસી જાય છે, છકી જાય છે. એ સત્પુરુષની ગંભીરતા છે. એમની દ્રષ્ટિ પરમાત્માને પચાવી જાય છે, ઠીક, બીજાને શું પચાવે, પરમાત્માને પચાવી જાય છે એવી એમની દ્રષ્ટિ છે. અને કોઈ એવી અટપટી દશાથી વર્તે છે કે જગતના જીવોને એનો ખ્યાલ આવતો નથી. લખે છે કૃપાળુદેવ, એ વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોતા, આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વચ્ચે અજ્ઞાની થઈને રહેવું છે. શું અજ્ઞાની થઈને રહેવું? ભલે લોકો અમને અજ્ઞાની સમજે, અમારે જરૂર નથી માન પાન વંદન નમસ્કાર, કોઈ જરૂર નથી. પણ અમારી અંતરંગ પરિસ્થિતિ એને જાળવવી અને સાચવવી અને એમાં વૃદ્ધિગત પણ થાય એ અમારું મુખ્ય કાર્ય છે. બાકી બધું બાદમાં ઉદાસીનપણે જે થવું હશે તે થશે, બધામાં અમારી ઉદાસીનતા વર્તે છે. અને એ જ ઉપદેશ એમનો મુક્ષુજીવને આપે છે અહીંયા, કે તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે ભાવના એ પ્રત્યક્ષ સત્પુરુષના યોગની નિરંતર રાખવી, યોગ ન હોય ત્યારે એની ભાવનામાં ઉલટાનું વૃદ્ધિગત પણ થવું ઘટે છે, પણ એમાં ઉછપ આવવી જોઈએ નહીં એવી કામના રાખી. ઉદાસીનપણે લોકધર્મ સંબંધી એટલે લૌકિક વ્યવહાર અને કર્મ સંબંધી ઉદયાધીન જે કાંઈ વ્યવહાર છે તે પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો, છૂટવાને લક્ષ્ય કરવો, બંધાવાને લક્ષ્ય કરવો નહીં, છૂટવાને લક્ષ્ય કરવો કે આમાંથી હું કેવી રીતે મુક્ત થાવ, કેવી રીતે છૂટું હું આમાંથી, એનું પરિણામ આવે એ રીતથી વ્યવહાર કરવો. જે વ્યવહાર કાર્યમાં જીવને પોતાની મહત્તા આદિની ઈચ્છા હોય, સ્થૂળ કે સૂક્ષ્મપણે એવો વિકલ્પ રહેતો હોય કે મારી મહત્તા જળવાવી જોઈએ, કોઈ પણ પ્રસંગમાં મારી મહત્તા તો રહેવી જ જોઈએ, તો તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી. એ વ્યવહાર છોડી દેવો. પોતાની મહત્તા ઈચ્છિત એવો કોઈ પણ વ્યવહાર કરવો નહીં. બહુ ગૂઢ ઉપદેશ છે. મનુષ્ય ભાવમાં અને ખાસ કરીને મનુષ્ય ગતિમાં, ચાર ગતિમાં માનની મહત્તાની પ્રધાનતા છે. ચારે ગતિની ભિન્ન ભિન્ન ગતિ સાથે વણાયેલી પ્રકૃતિ છે. દેવોમાં લોભની, તિર્યંચોમાં માયાની, નારકીમાં ક્રોધની અને મનુષ્યમાં માનની પ્રકૃતિ એ ગતિની સાથે જ વણાયેલી છે. સહેજે સહેજે થઈ આવે એટલા માટે કૃપાળુદેવે કહ્યું કે માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત. અહીંયા જો માન મૂકી શકાતું હોય તો એને એક મોટો પ્રતિબંધ છૂટી ગયો એમ સમજવું. અને એના માટે સરળતાને વિશેષ કરીને એમણે બોધી છે, પ્રબોધી છે કે સરળતા હોય તો પોતાના માનને ગૌણ કરવું સહેલું પડે છે, નહીતર માન મૂકવું એ સહેલું નથી. અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે, તથાપિ તેમ કરવા વિશે ઈશ્વરેચ્છા જાણે સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. પ્રાસંગિક વાત લખે છે કે અમારા સમાગમનું અત્યારે અંતરાય છે, અમે સમાગમમાં જલ્દી આવી શકીએ એવી વર્તમાન સંયોગની પરિસ્થિતિમાં નથી, અને તેથી તમને નિરાશતા થાય એ સંભવિત છે. નિરાશા આવે એવું બનવું પરિણામમાં ઘટે છે, એવું જ થાય. તો પણ ઈશ્વર ઈચ્છા જાણી, ઈશ્વર ઈચ્છાને એમણે અહીંયા અવતરણ ચિહ્ન કરેલા છે, સિંગલ ઇન્વર્ટેડ કોમા, ઈશ્વર ઈચ્છા શબ્દને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખેલો છે. એટલા માટે લખેલો છે કે આ એક બહુ પ્રચલિત શબ્દ છે ઈશ્વરે ઈચ્છા, અને વર્તમાનમાં ઈશ્વર કરતાવાદીઓની સંખ્યા બહુ મોટી છે. જૈનો કરતા, જૈન દર્શન ઈશ્વર કરતામાં માનતું નથી, અને ઈશ્વર કરતામાં માનનારાઓની સંખ્યા બહુ મોટી છે. બહુ મોટી એટલે લગભગ એમ જ છે એમ કહીએ તો ચાલે, જૈનોને છોડીએ તો લગભગ એમ જ છે આખી પૃથ્વીમાં. એટલે એક બહુ સામાન્ય પ્રચલિત શબ્દ છે, અને એ શબ્દનો પ્રયોગ જ્યારે પોતે કરે છે ત્યારે એનો અર્થ ખરેખર ઈશ્વર ઈચ્છા નથી. કેમ કે ઈશ્વરની ઈચ્છા હોય તો એમનું ઐશ્વર્ય દીનતાને પામે છે. ઈચ્છાવાળા ઈશ્વર વિતરાગી રહી શકતા નથી, રાગી થઈ જાય છે, અને એમનું ઐશ્વર્ય એ ખોવે છે. અને એ આત્મસિદ્ધિમાં સ્પષ્ટ કર્યું છે કે જો જગતનો કરતા ઈશ્વર માનવામાં આવે, કરતા ઈશ્વર જો ગણે ઈશ્વર દોષ પ્રભાવ, ઈશ્વરના દોષનો હોય તો પ્રભાવ છે, ગુણનો પ્રભાવ નથી. એ ઉલાયમ માને છે કે આખી દુનિયાનું સંચાલન કરે ને એટલે એનું સામર્થ્ય મોટું છે, એ સામર્થ્ય નથી એ દોષ છે. એ તો દ્રષ્ટિ જોઈએ. છતાં પોતે જ્યારે એ શબ્દનો પ્રયોગ કરે છે, અને અનેક જગ્યાએ કર્યો છે, અનેક પત્રોમાં કર્યો છે, ત્યાં ભિન્ન ભિન્ન અર્થ છે. આ સ્થળે તેનો અર્થ કુદરત છે, અથવા બહુભાગ સ્થળે એનો અર્થ કુદરત છે. ઈશ્વર ઈચ્છા એટલે કુદરત, કુદરતે જે થાય સહેજે સહેજે તે ખરું. એટલે એમાં અમારી ઈચ્છા તમારી ઈચ્છા કામ આવી શકે એવી પરિસ્થિતિ નથી, એ કુદરતે પરિસ્થિતિ સર્જાય એને અમે અહીંયા ઈશ્વર ઈચ્છા કહીએ છીએ. જે પત્રો નથી સમજી શકતા એવા ઘણા કૃપાળુ દેવને ઈશ્વર કરતાવાદી માની લે છે કે આ આ જ્યારે પત્રો લખાણા છે 25-26માં વર્ષ સુધીના, પછી નથી ખાસ કરીને વાત આવતી, પણ 25-26માં વર્ષ સુધીમાં એ શબ્દો વેદાંતની પરિભાષાના બ્રહ્મના અને બીજા ઘણા શબ્દો વાપર્યા છે એમણે. એ પણ હેતુપૂર્વક વાપર્યા છે, બહુ મહાવિશિક્ષણ પુરુષ હતા એ તો. જેને જેને જે પત્ર લખ્યા છે એમાં એક એક શબ્દ પાછળ એમનું જ્ઞાન, ઘણું તુલનાત્મક જ્ઞાન છે. તોળી તોળીને શબ્દો લખાય છે અને ધારાવાહી અનુભવ જ્ઞાનમાંથી એ ધારા ચાલે છે. એટલે અહીંયા અને બીજા અનેક સ્થળે પણ ઈશ્વર ઈચ્છા એ કુદરતના અર્થઘટનમાં લેવું કે કુદરતે સમાગમ થવા યોગ્ય હશે એમ જાણીને, જ્યારે થવા યોગ્ય હશે ત્યારે થશે એમ જાણીને સમાગમની ભાવના રાખવી, કામના રાખવી, અને એ ભાવનાને એ કામના કોઈ એવા જ પુણ્ય યોગને ઉપસ્થિત કરે છે કે નજીકના ભવિષ્યમાં એવો યોગ બને, એ પણ કુદરતી છે. અને ત્યાં સુધી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો, આ આજ્ઞા છે કૃપાળુ દેવની. જેટલો બને તેટલો વધુ સમાગમ મુમુક્ષુએ પરસ્પર કરવો. હું નથી માટે તમારે હવે ધંધા વેપારમાં પોતપોતાના કામમાં લાગી જવું એમ નથી, પરસ્પર સમાગમમાં રહેવું. જેટલું બને તેટલું પ્રવર્તિમાંથી વિરક્તપણું રાખવું, આ રક્ત છે એ રસને સૂચવતા પરિણામ છે. રક્ત થવું એટલે રંજિત થવું, રસથી પરિણમવું પ્રવૃત્તિમાં, એ રક્તવાળી પ્રવૃત્તિ છે. અને વિરક્ત થઈને પ્રવર્તવું એટલે રસ ઘટાડીને પ્રવૃત્તિમાં જેટલું બને તેટલો સાવધાની રાખીને રસ ઓછો થાય એ રીતે પ્રવૃત્તિમાં રહેવું. સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી એટલે સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ જીવોના માર્ગાનુસારી જીવોના વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે, જેનો ઉદ્દેશ આત્મ સ્વરૂપનું પ્રતિપાદન કરવાનું મુખ્યપણે છે, એવા શાસ્ત્રો, એવા ગ્રંથો, વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદગંજીના બનારસીદાસ, કબીર, અખા વગેરેના પદ, એ ગ્રંથનો પરિચય રાખવો અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. પાછું પહેલે ને છેલ્લે જે વાત ઉપર પોતાનું વજન છે એ વાતને કહેતા જાય છે કે અમારા પ્રત્યક્ષ સમાગમનો યોગ ન હોય ત્યારે માર્ગાનુસારી જીવોના વચનો અને આવા જેમાં આત્મ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે એવા ગ્રંથોનો પરિચય કરવો, એવા ગ્રંથોનો અભ્યાસ કરવો. પરિચય કરવો એટલે વિશેષ ઘનિષ્ઠપણે એનું અધ્યયન કરવું, એ કૃપાળુ દેવની સિદ્ધિ આજ્ઞા છે. જે જે ગ્રંથો એમના પોતાના સ્વહસ્તે લખાઈને પ્રસિદ્ધ કરાયા છે એ ગ્રંથો તો એકવાર અધ્યયન મુમુક્ષુ જીવે કરી જ લેવા જોઈએ, કેમ કે એ તો એમની આજ્ઞા છે. એમની આજ્ઞા બહાર તો કેમ જવાય, એ જવાય જ નહીં, એટલું સમજીને એ ગ્રંથોનો સમૂહમાં અથવા એકાંતમાં જે રીતે શક્ય હોય તે રીતે એ ગ્રંથોનો પરિચય અવશ્ય અવશ્ય કરવો જોઈએ. મુમુક્ષુ જીવના આત્મહિતાર્થે એમણે આ વાત લખી છે અને એમાં આપણું હિત સમાયેલું છે એમ જાણીને એમની આજ્ઞા શિરોધાર્ય કરવી, એટલા બહુમાનથી એટલું કાર્ય કરવું જ ઘટે છે. જ્યારે સીધું કાર્ય ચીંધે છે પછી ન કરવું એ વાત તો સિવાય સ્વચ્છંદ બની શકે નહીં, અને એવો સ્વચ્છંદ મુમુક્ષુજી માટે જરા પણ યોગ્ય નથી. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. છ પુષ્કાળ પૂરા થઈ ગયા છે, સાતમું ચાલે છે, આજે પૂરો કરશું આપણે આખો પત્ર. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નથી. સમાગમ નથી, પ્રમાદ એટલે કોઈ સૂઈ રહેવું, આળસુ થઈને બેસી રહેવું, એ વાત અહીંયા નથી. આત્મહિતની દરકાર ઘટે, ઓછી થાય કે અભાવ થાય, અને પોતાના સંસારના ઔદૈહિક કાર્યમાં જીવ લાગી જાય અને તન્મય થઈને લાગી જાય, એકાકાર પરિણામે લાગી જાય, એક રસથી લાગી જાય, એ બધો જ પ્રમાદ છે. અથવા એથી આગળ જઈએ તો કે કોઈ પણ શુભાશુભ પરિણામમાં આત્મહિતની સાવધાની ચૂકી જવાય તે પ્રમાદ છે. અને એ પ્રમાદથી કોઈ પણ અશુભ પરિણામ શું શુભ પરિણામ પણ જીવના ન હોય એટલી દરકાર રાખવી યોગ્ય છે. એટલે અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનું સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં. વ્યવસ્થિત રાખવો, નિયમિત રાખવો એમ કે છે. એક સામૂહિક સ્વાધ્યાય અને સામૂહિક તત્વ અભ્યાસ, સામૂહિક સત્પુરુષના વચનોનું પરિચર્યન કરવું એ મુમુક્ષુને નિયમિત રીતે કરવા યોગ્ય છે. દિવસના ઓછામાં ઓછો એક કલાક, નહીતર બે કલાકથી ત્રણ કલાકનો સમય કાઢવો જ જોઈએ. જોકે કૃપાળુ દેવે તો શરૂ શરૂમાં ધર્મ કર્તવ્યના બે પ્રહર લીધા છે, ભક્તિ કર્મના પાછો એક પ્રહર જુદો. આઠ પ્રહરનો દિવસ ગણીએ તો ત્રણ કલાકનો એક પ્રહર. એ આપણું હિત સમજીને કરવાનું છે. પણ એમણે જે કહ્યું છે એ બહુ માપીને કહ્યું છે. બે પ્રહર નિંદ્રા છ કલાક, બરાબર છે. છ કલાકથી ચોવીસ કલાકમાં કોઈ મનુષ્ય વધારે ઊંઘે એટલે અવશ્ય એ પ્રમાદી છે, એમાં બીજી વાત રહેતી નથી. પછી એ વિવાદનો વિષય કરવા જેવો રહેતો નથી, એમાં શંકા કરવા જેવી નથી, વિવાદ કરવા જેવો નથી. બધો વ્યવસ્થિત એક ગ્રંથમાં કેટલું માર્ગદર્શન મળે છે કે તારે સમય કેવી રીતે ખર્ચવો, આવી રીતે ખર્ચવો, અને એના પ્રયત્નવાન હોવો જોઈએ. કેટલું થઈ શકે એ બીજી વાત છે, પણ એટલું થવાનો પ્રયત્ન તો હોવો જોઈએ અને પ્રયત્ન તો રહેવો જોઈએ આજ્ઞા સમજીને પણ. કહે છે કે પરસ્પર મુમુક્ષુ ભાઈઓનું સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં. ગામમાં તો મળવું, પણ નિવૃત્તિ ક્ષેત્રનો પણ પ્રોગ્રામ બનાવવો એમ કે છે. શું આજ્ઞા છે કૃપાળુદેવની? એનું કારણ છે કે અહીંયા 56 વાત લઈને બેસે, સ્વાધ્યાય કરવા બેસે ત્યારે કલાક પહેલા જરાક આ પ્રસંગ બની ગયો, આ ટેલિફોન આવી ગયો, આ ટપાલ આવી ગઈ, પછી આજે આખા દિવસમાં આટલા કામ પતાવવાના છે, એ ઉપાધિથી આ સંસારી જીવ એટલો ઘેરાયેલો છે કે એનું ચિત્ત સ્વાધ્યાયમાં બેસે એટલો સમય પણ એકાગ્ર રહેવું મુશ્કેલ પડે. એટલે એમાં પણ વિક્ષેપ ઊભો થતો હોય. જોકે પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે બીજા સાંસારિક કાર્યો કરતી વખતે એને તત્વ વિચાર આવવા જોઈએ, આત્મવિચાર આવવા જોઈએ, એ પ્લેટફોર્મ ઉપર એને ઉભા રહેવાની જરૂર છે. એના બદલે એ સ્વાધ્યાયમાં બેઠો હોય ત્યારે એને ઘરને દુકાન સાંભળે કે બીજા પ્રસંગો આગળ પાછળના આવી જાય વચમાં, તો આખું પ્લેટફોર્મ જ એનું ઉલટું ખોટું આ પ્લેટફોર્મ પર ઊભો છે એમ નક્કી થાય છે, ભલે સ્વાધ્યાય કરતો હોય તો પણ. આ પરિસ્થિતિ જ આખી બદલાયેલી હોવી જોઈએ. એની મુમુક્ષુતા તો એવી છે કે પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત ન કરવો, વ્યવસ્થિત રાખવો, અને નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં. નિવૃત્તિ ક્ષેત્રમાં બધી લાઈનના દોરડા કપાઈ જાય છે, ત્યાં એકે અનુસંધાન ત્યાં નથી. અને એવું નિવૃત્તિ ક્ષેત્ર પસંદ કરવું કે જ્યાં ટેલિફોન વેલિફોનની કોઈ વ્યવસ્થા હોય નહીં, ને વધારે મનુષ્યનું આવાગમન પણ હોય નહીં, એવા એકાંત સ્થળ નિવૃત્તિ ક્ષેત્ર કહીએ કે જ્યાં એક આત્મકલ્યાણની એક ધારી વૃત્તિ અને રસથી આત્મકલ્યાણના વિષયમાં જીવના પરિણામ લાગે, વૈચારિક રીતે પણ લાગે અને પ્રાયોગિક રીતે પણ લાગે. વિચાર પણ કરવાનો છે અને પ્રયોગ પણ કરવાનો છે. માત્ર વિચાર એ પર્યાપ્ત નથી. અનુભવના માર્ગમાં પ્રયોગ એ જ અનુભવ પદ્ધતિ છે અને તેથી વિચારથી એક કદમ આગળ વધીને પ્રયોગમાં આવવાનું રહે છે અને એ નિવૃત્તિના ક્ષણમાં નિવૃત્તિ ક્ષેત્રમાં વગર વિક્ષેપે થવા યોગ્ય છે. પ્રવૃત્તિ ક્ષેત્રમાં એ વગર વિક્ષેપે થવામાં બહુ મુશ્કેલી છે અને એમાં મુમુક્ષુ તો ઘણો કમજોર છે. મુમુક્ષુનું ચિત્ર એવું છે, શક્તિ અપેક્ષાએ જો વિચારવામાં આવે તો એક બાળક જેવો છે. જેમ બાળકને કોઈ રોગ થાય તો એનો રેઝિસ્ટન્સ પાવર ઘટી ગયેલો હોતો નથી, ઉત્પન્ન થયેલો જ એટલો હોતો નથી કે જેથી એ રોગને પ્રતિકાર કરી શકે, પ્રતિકાર શક્તિ નથી. એ મુમુક્ષુની અવસ્થા એક બાલ્ય અવસ્થા છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે હજી એનો જન્મ થયો છે એવી કમજોર અવસ્થામાં વધારે સંભાળીને ઉછેર થવો ઘટે છે, જેમ બાળકનો સંભાળીને ઉછેર થાય છે તેમ. એટલે આ એક એક સૂચના પાછળ, કૃપાળુ દેવની એક એક વાત પાછળ એમનો અનુભવ કામ કરેલો છે અને એ અનુભવ પોતે મુમુક્ષુની ભૂમિકામાં જે જે રીતે અનુભવ લીધા છે એ બધા વાતને કહેતા જાય છે. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ નિયમ થવા દેવો યોગ્ય નહીં, કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં. કામનાપૂર્વકની સુખના અભિપ્રાયથી નહીં, આનાથી હું સુખી થઈશ એ વાત નથી. કામનાપૂર્વકની, અભિલાષાપૂર્વક નહીં, મહત્વકાંક્ષાપૂર્વક નહીં. અને ધ્યેય તો ચોકડી મૂકી દેવા જેવી છે. ધ્યેય તો મારું છે જ નહીં, સંસારનું કોઈ મારું ધ્યેય જ નથી. એક આત્મકલ્યાણ, દ્રઢ મોક્ષ ઈચ્છા અને પૂર્ણ પવિત્રતા એ જ મારા જીવનનો આદર્શ છે, એ જ મારા જીવનનું ધ્યેય છે. કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, એટલે એકદમ કાળજી અને દરકારથી એક ઉપયોગને એક પળ માટે પણ, વગર ઉપયોગે એક પળ ન જાય, આ પાત્રતાના લક્ષણમાં 105 નંબરમાં વાત લીધી છે. કેટલા 24મા વર્ષ પહેલાના વચનામૃતો છે, એ તો 165થી 24મા વર્ષ શરૂ થાય છે, 22મા વર્ષ તો એક એક 10 વચનામૃતો ઉપર 2-3 કલાક, 10 વાક્ય ટૂંકા ટૂંકા છે પણ 2-3 કલાક વિચારવા જેવો વિષય છે. પાત્રતાનો વિષય જેટલો મોટો છે એ 10 વાતમાં તો. અને એમાં પણ પહેલી વાત એ લીધી છે, પાત્ર કોણ? મહાવીર ભગવાનના બોધને પાત્ર કોણ? સમ્યક દર્શનનો અધિકારી કોણ? કે સત્પુરુષના ચરણનો ઈચ્છુક? અને 10મા એકને મારી પ્રધાનતા છે. પ્રધાન સુર છે આનો અને એ લક્ષ બહાર જાય તો બહુ મોટી વાત લક્ષ બહાર ગઈ છે એમ સમજવા યોગ્ય છે. સૌથી મોટી વાત લક્ષ બહાર ગઈ છે એમ સમજવા યોગ્ય છે. અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા. પાછા સંક્ષેપમાં ચારે બોલ લઈ લીધા. એમ વિચારીને જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા. આ પ્રવૃત્તિનું ઉદાસીનપણું એ જ નિરસ પરિણામ છે. જોકે મોક્ષુ જીવની ભૂમિકાઓનો યથાર્થપણે વિચાર કરવામાં આવે તો એક જિજ્ઞાસાની ભૂમિકા આવેલી છે. અજાણ્યો તો છે ને, માર્ગથી અને સ્વરૂપથી અજાણ્યો છે એ વાત તો નક્કી છે અનંતકાળથી. તો જે વિષયથી અજાણ્યો હોય એ વિષયની જિજ્ઞાસા હોવી એ સહજ અને સ્વાભાવિક પરિસ્થિતિ છે. એ જિજ્ઞાસા કેવી હોય, યથાર્થપણે કેવી હોય, હોય તો બધાને લગભગ હોય છે એમ માનવામાં આવે છે કે બધા મુમુક્ષુને જિજ્ઞાસા છે, એમ નથી. યથાર્થ જિજ્ઞાસા તેને કહીએ કે જે જિજ્ઞાસા અનંતકાળમાં પૂર્વે ઉત્પન્ન થઈ હોય એવી અપૂર્વ જિજ્ઞાસા, એનું સ્વરૂપ અને એનું લક્ષણ એ છે કે જિજ્ઞાસાવશ જીવના પ્રવૃત્તિના તમામ ઉદયના રસ ફિક્કા પડી જાય. જિજ્ઞાસાવશ જેમ ઘરનો બાળક ખોવાઈ ગયો હોય તો માતાને ખાવું ભાવે નહીં, ઘરનો મોટામાં મોટો દાગીનો લૂંટાઈ ગયો હોય, તેવો ભયંકર રોગ કેન્સર ડિટેક્ટ થઈ ગયો હોય તો ખાવું ભાવે નહીં. ડિટેક્શન હજી તો ટેસ્ટિંગ માટે લઈ જાય ત્યાં ટાંટિયા ધ્રુજવા માંડે છે લોકોને, અને છાતીના પાટિયા બેસવા, બ્લડ પ્રેશરનો પારો ચડી જાય, ટેસ્ટિંગમાં લઈ જતા હોય ત્યાં બ્લડ પ્રેશર વધવા માંડે છે. ડિટેક્ટ થાય પછી તો શું થાય કેવું મુશ્કેલ છે. એથી વધારે સિરિયસ કેસ છે અનંત જન્મ મરણના પરિભ્રમણનો કેસ, એથી વધારે ગંભીર છે. અને તેથી મુમુક્ષુની ભૂમિકામાં, યથાર્થ પાત્રમાં, યથાર્થ જિજ્ઞાસામાં, એની જિજ્ઞાસામાં એના બધા રસ ઉડી જાય એવી અપૂર્વ જિજ્ઞાસા, એક જિજ્ઞાસાનું સ્ટેજ છે. અને એ જિજ્ઞાસામાં જીવ આવે અને એ જિજ્ઞાસાની પૂર્તિ ન થાય ભૂતો ન ભવિષ્યતિ. કાર્યનો કારણમાં ગર્ભ આવી જાય છે પછી જન્મ થશે કાર્યનો. જન્મ તો ગર્ભમાં આવ્યા પછી થાય ને. અપૂર્વ જિજ્ઞાસા એ કારણ છે કે જેની જિજ્ઞાસા છે, જે પરમપદની જિજ્ઞાસા છે, એની પ્રાપ્તિની ભાવના છે, એનું જે કાર્ય એ આ જિજ્ઞાસાના ગર્ભમાં પડેલું છે. કારણ કાર્યની પરંપરાનો આ સિદ્ધાંત છે સર્વત્ર. એટલે એક જીનવાણીનું પદ છે, ભાગચંદજી કરીને એક આધ્યાત્મિક જ્ઞાની કવિ થઈ ગયા છે, બહુ સારા પદો લખેલા છે. આપણે આ બાજુ એ પદનો પરિચય ઓછો છે, પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એ પદોનો પરિચય બહુ છે. કે કર્મ બંધકી ભય નિર્જરા કારણ પરંપરાક્રમકી મહી માહે અગમજી નાગમકી, મહી માહે અગમજી નાગમકી, મહિમા હે અગમજી નાગમકી. જીનવાણીનો સ્તુતિ છે. તો કહે છે કે એ જિનાગમ એવા છે કે જ્ઞાનીને તો નિર્જરાનું એ કારણ બને છે, આત્મશુદ્ધિ વૃદ્ધિગત થાય છે, અને એની પાછળ કારણ કાર્યની પરંપરાનો એક ચોક્કસ ક્રમ છે. કેમ કે આ એક વૈજ્ઞાનિક ઉપાય છે, કોઈ ધર્મ એ રૂઢિ કે રીતરિવાજ નથી, પણ એક વૈજ્ઞાનિક ઉપાય છે. અને તેથી એની કારણ કાર્યની પરંપરાના ચોક્કસ નિયમો છે, અને એ નિયમ અનુસાર આ જીવ નામના પદાર્થને અવળી કે સવળી બધી કાર્યની પરિસ્થિતિ ચાલે છે. એમને મધરથી કાંઈ ચાલતું નથી, બહુ વ્યવસ્થિત ચાલે છે. એટલે એ જિજ્ઞાસાની એક ભૂમિકા એવી છે, કાલે થોડી ચર્ચા થઈ હતી. આ જિજ્ઞાસામાં જીવ આવે અને એનું કાર્ય ન સંપન્ન થાય એ કદી કોઈને બન્યું નથી, બનશે નહીં ભવિષ્યમાં, અત્યારે પણ બનતું નથી. ત્રણેય કાળે સિદ્ધાંત બદલાતો નથી. એ રીતે પ્રવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા, જે પ્રવૃત્તિ અત્રે ઉદયમાં છે, હવે પોતાની અંગત વાત લખી છે, જે બીજે દ્વારાથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે, પાછલે બારણેથી ભાગી જવું હોય તો પણ અમે ભાગી જઈ શકીએ એવી અમારી સ્થિતિ નથી, એવી રીતે કોઈ ન છૂટી શકાય એવા બંધનમાં રહીને આ પ્રવૃત્તિમાં ઊભા છીએ. વેદવા યોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ. બહુ ગંભીર વાતો છે. વેદવા યોગ્ય છે એ પૂર્વકર્મને નિબંધન કરેલું છે, જે પરિણામે નિબંધન કરેલું છે એ ન છૂટી શકાય એવું કર્મ હોવાથી સમ્યક પ્રકારે એનું વેદન કરવું. 408 ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. 408માં પત્રાંક. તેથી સમ્યક પ્રકારે તેનું વેદન કરીએ છીએ અને એ સમ્યક પ્રકારે વેદન કરવું તે જ જ્ઞાનીઓનું સનાતન આચરણ છે. ત્રણેય કાળના જ્ઞાનીઓની આચરણની આ જ પદ્ધતિ છે કે જે અમને વર્તે છે, એમ કરીને પોતાની વાત પણ સ્પષ્ટ કરી છે. એ વેદવા યોગ્ય છે એટલે સમ્યક પ્રકારે પરિણામની વિષમતા થયા વિના, એમ કહે છે, ઇષ્ટ અનિષ્ટપણું આવ્યા વિના એ ઉદયને સમ્યક પ્રકારે વેદીને નિર્જરાવીએ છીએ. શુદ્ધિ વિશેષમાં એક જગ્યાએ તો પોતે એવું લખ્યું છે, ધન્ય આરાધનામાં એ ચર્ચાઓ બહુ લીધી છે, કે કદાચ અમને નિવૃત્તિ કર્મનો ઉદય હોત અને અમે આત્મશુદ્ધિ કરી હોત, નિર્જરા કરી હોત, તેના કરતા પ્રવૃત્તિના ઉદયમાં એને વિશેષ નિર્જરા કરી છે અને એ જ એમની આરાધનાની ધન્યતા છે. એવું આરાધન એ સાધારણ પુરુષનું કામ નથી કે પ્રવૃત્તિમાં રહીને બંધાવાને બદલે ઉલટા વિશેષ છૂટે. એ આરાધક પણ કોઈ અલૌકિક પરિસ્થિતિ છે. સાધારણ પ્રાણીને એનો અંદાજ આવવો મુશ્કેલ છે, એનું અનુમાન કરવું પણ મુશ્કેલ છે, એવી એક અલૌકિક દશા છે. તેથી તેને અનુસરીએ છીએ તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિશે સમ્યક પ્રકારે વેદીએ છીએ, ઉદયને અનુસરીએ છીએ, પ્રવૃત્તિને અનુસરીએ છીએ, તો પણ આત્મ સ્વરૂપની વિશે અવ્યાબાધ સ્થિતિ છે. આત્મસ્વાસ્થ્ય છે એ પ્રવૃત્તિને લઈને સ્વાસ્થ્યમાં કાંઈ ઓછાપણું થતું નથી. પૂરા સ્વસ્થ છીએ, પૂરા તંદુરસ્ત છીએ. આત્મકાર્યની અંદર જરા પણ અમને ઓછપ આવી જાય એ પ્રવૃત્તિને લઈને બનતું નથી. એટલી પુરુષાર્થ સહિત એ પ્રવૃત્તિમાં ઊભા છે. 7 પોસ્ટકાર્ડ અહીંયા પૂરા થાય છે. 8મું પોસ્ટકાર્ડ તો ઉપસંહારનું છે, ખાલી વાંચી જઈશું તો પણ ચાલશે, સમય પણ આપણો પૂરો થાય છે. આજે 8મું પત્તું લખીએ છીએ. તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે, શું કરીએ? એ સ્વતંત્ર વર્તે છે, અમે સ્વતંત્ર વર્તીએ છીએ. વિલ્સિન ગિયર, એક આ બાજુનું પૈડું ફરે છે, આ બાજુનું અંદર બીજું ફરે છે. શું ગિયર વિલ્સ જુદા જુદા ફરે ને, એક આમ ફરે ને એક આમ ફરે, એવું છે પરિણામનું. ઉદયની પ્રવૃત્તિ બહારની બાજુ છે, અંતર આત્મપરિણતિ અંતર્મુખ વૃત્તિ છે. એવું છે તો ઉદયવાળો વર્તે છે. આજે તેવા અનુક્રમે ઉદય થવાથી ઉદયનો એવો અનુક્રમ હોવાથી ઉદય પ્રમાણે લખ્યું છે. અમે પોતે સત્સંગીની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ તો પછી તમ સર્વેને રાખવી ઘટે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અમે તો સમર્થ છીએ તો ખર્ચો કરતા નથી. તમારે દરિદ્ર માણસને તો પોસાય નહીં ખર્ચો કરવો. અમે અલ્પારંભ ને અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ, ચાહીએ છીએ. મહત આરંભ ને મહત પરિગ્રહમાં અમે જ પડતા નથી તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કાંઈ સંશય કર્તવ્ય નથી. અત્યારે સમાગમ થવાના યોગનો કોઈ ચોક્કસ નિયમિત વખત લખી શકાય એવું સૂઝતું નથી. એ જ વિનંતી અહીંયા પત્ર પૂરો થાય છે. સમય